आनंदमूर्ति श्री कृष्ण तत एव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुःखदामायिकत्वतः वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरानन्दजम् पूजितं सुरनरोत्तमैर्मुदां धर्मनन्दनमहं विचिन्तये भवसंभव भीति भेदनम् सुख संपद करुणानिकेतन व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरुम् भजे सदा ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपतये मोक्षपतये मुक्तपतये आनंदपतये श्रीराजाधिराजाय नमो सर्वोपरि सर्वावतारी महाकरुणानिधान श्री स्वामी नारायण भगवते नमो सर्व कारण कारण परम ध्येय मूर्ति सर्व प्रकाशक साकार मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो प्राणाधार प्राणनाथ प्राण प्रिय मारा स्वामीनाथ प्रियवर हरिवर सुखकर दुखहर श्री घनश्याम महाराजा एकाकी वनवासी कंद फूल फलासी अति कृशतन महातेजस्वी महातपस्वी श्री नीलकंठ वर्णी बाल मुनये नमो सदानंदाई आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो अस्माकम् आदि गुरु सद्गुरु वर्य सर्व परमहंस मुख्य हरि रूप निमग्न परम दास मूर्ति परम साधु सेवक सर्व संप्रदाय मध्यस्थी आचार्योपरी सद्गुरु वर्य श्री गोपालानंद स्वामी ने नमो नमः हरि गुरु तुल्य सत्संग मात्र साधुता मूर्ति सर्व सद्गुण संपन्न सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः पंडित प्रवर नित्यानंद मुनि कविवर ब्रह्मानंद स्वामी प्रेम सखी प्रेमानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने भूमानंद स्वामी ने सिद्धानंद स्वामी ने निर्विकल्पानंद स्वामी ने विवेकी आनंदानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने वचन मूर्ति भायत्मानंद स्वामी ने ग्रंथ लेखक आधारानंद मुनि ग्रंथ श्रोत्रु भक्तरा दादा खाचरा दिव्य सर्व प्रगट सद्गुरुभ्य सर्व प्रगट सद्भ्यो हरि भक्तेभ्यश्च नमो नमः वाला भक्तों આજે વિક્રમ સંવત 2074 કારતક સુદ ત્રીજ છે, રૂડો રવિવાર છે, તારીખ 22/10/2017. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 26માં ઉતાવળીને આરે કથા મંડપમાં આપ સૌનું સ્વાગત છે. વાલા ભક્તો, આવતીકાલે બપોરે શિબિરની પૂર્ણાહુતિ થશે અને બપોર પછી સાગર મહોત્સવ હિલોળા લેશે. ભવ્ય પોથી યાત્રા નીકળશે, ઠાકોરજીની શોભાયાત્રા. મહોત્સવની રીતે મહોત્સવ થાય, અનેક વિધ સાધુ સંતો પધારશે. વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધારશે. અનેક બીજા માણસો, આપણા આમંત્રિત માણસો, અનેક સારી સારી સેવા કરનારા સંસ્થાના સંચાલકો, સંસ્થાવાળાઓ અને જેઓએ વ્યક્તિગત સમાજને ઘણું આપ્યું છે એવા ઉદાર દિલના પરોપકારી માનવીઓ આવશે. ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાય વતી આપણે એનું સ્વાગત સન્માન કરશું, એને કંઈક આપશું, આર્થિક સહાય પણ આપશું, તાકી એને આ ભગવાન શ્રીહરિની દુનિયામાં કંઈક ભગવાનને પ્રસન્ન કરવા ઉમળકો હોય તો એમાં એને ઉત્સાહ વધે, એનું બહુ સારું થશે, એને લઈને સમાજનું બહુ ભલું થશે. આપણે તો કદાચ એવી બધી પરોપકારની સેવાઓ ના કરી શકતા હોઈએ, પરંતુ આ જગતમાં કોઈક માણસ મોટું મન રાખી લોકોના અભાવ અવગુણ લીધ્યા વિના, એમના દુર્ગુણો જોયા વિના, ખૂબ જ્યારે એ લોકો કોઈને કોઈ ક્ષેત્રમાં સમાજની જરૂરિયાતમંદોની રાત દિવસ સેવા કરે છે, ત્યારે આપણે ફૂલને ફૂલની પાંખડી એમનું સન્માન કરીએ તો એનો ઉમંગ બહુ વધી જાય અને પ્રભુજી આપણા ઉપર રાજી થાય કે તમે ઠીક મારું નામ ખૂબ રોશન કરી રહ્યા છો. સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાયનો સાધુ સંતોનો એને ગુણ આવે અને એટલામાં એનું એ કલ્યાણ થઈ જાય. બાપા, આમ તો એ માણસ સારા જ હોય, પવિત્ર જ હોય, ત્યારે તો એ નિસ્વાર્થ ભાવે લોકોના દુર્ગુણો જોયા વગર સેવા કરતા હોય. જરાક ભગવાન શ્રીહરિની એના ઉપર અમી દ્રષ્ટિ પડે, આ સંતોના આશીર્વાદ મળે, તમારો પણ આશીર્વાદ મળે, તો એ જીવ અક્ષરધામનો મુક્ત થાય. મારા બાપ, આ નાનો એવો આશય નહીં. તમે કાંઈ અવળું ન લેતા હો, તમારે કાંઈ ન દેવું હોય તો ન દેતા, પણ ગુણ તો લેજો. શું? હા, લેવાની ટેવ રાખો, દેવાની ટેવ ન હોય કાંઈ નહીં. લેવાની ટેવ હોય ને તો સારું સારું લ્યો, તો તમારું સારું થાય ને. ભલે ન દેતા, પોટલું બાંધી લઈ જાય ઉપર, તમારે ઠાંઠણી બાંધશું બધું, બસ તમારી વેળું હળગાવશું એટલે એ તમારી હારે આવે. એક વાણિયા ભાઈ હતા, તે ભાડિયામાં પડી ગયા, બહુ પાણી ઊંડું નહોતું એટલે મર્યા નહીં, પણ મારો બેટો ગારો ને લપચણું, તે શેઠની ફાંદી મોટી ને બહાર નીકળી શકે નહીં. લોકો બધા ભેગા થયા, શેઠજી પડી ગયા ભાઈ, શેઠજી પડી ગયા, અલા ભાઈ એ કાઢો ભાઈ કાઢો, શેઠજી પડી ગયા. એટલે લોકો આમ એને કાઢવા જાય, પણ શેઠજીને લોકોના હાથને કાંઈ મેળ પડે નહીં. કેમ છે? લોકો એમ કે હે શેઠજી હાથ હાલો, અને શેઠજી હાથ ન હાલે, આમ પોતે ચડવાની કોશિશ કરે પણ કોઈને હાથ ન હાલે. લોકો કે શેઠ હાથ હાલો, તમારો હાથ હાલો, આમ ખેંચી કાઢીએ તમને, શેઠ હાથ ન હાલે. કારણ કે આવી ભાષા શેઠે ક્યારેય ઉપયોગમાં લીધેલી નહીં, ક્યારેય સમજેલા નહીં. શેઠને હાવ ઓકવર્ડ જેવું લાગ્યું કે આવું મેં કોઈ દી કોઈને આવ્યું નથી, ના માગે નહીં મેળ પડે. એવા એક માણસ આવ્યો બુદ્ધિશાળી, સમજાય? આ બધું એને જોયું, પછી લોકોને કહ્યું, ઉભા રે ઉભા રે ઉભા રે ઉભા રે, તમારે શેઠજીને કાઢવા છે? તો કે હા. અને કાઢવાની ટ્રીક જોઈ, અક્કલ દોડાવો. તો શું આમાં અક્કલ છે? બસ એક શબ્દ ફેરવી નાખો, તમારું કામ સફળ. એમ? તો કે હા. તો કે હાથ હાલો હાથ હાલો એમ કોમાં
એને એટલું કહો, હાથ જાલો અમારો, આટલ્યો હાથ પકડો, આટલ્યો મારો આટલ્યો. અને મારા બેટાનો ચમત્કાર થયો. આમ કીધું ને, શેઠ મારો આટલ્યો, હાથ પકડો લ્યો. તરત શેઠે હાથ પકડ્યો, કારણ કે પકડવાની ટેવ હતી. લાવો લાવો તમારો આટલો, એમ કરીને જાય લ્યો. અન શેઠને ખેંચી કાઢ્યા. બોલો, હા તમે સમજી તો ગયા. ગુણ લેજો, મારું કહેવાનું ગુણ લેજો. મા બાપ બેઠા બેઠા ગુણ લેજો, તમને પુણ્ય મળશે ગુણ લીધા. છોકરો હતો, છોકરો એને મામા એ ભાગ આપેલા, વટાણા લાવેલા એને મામા. પછી એની બાઈએ વટાણાનું પડીકું તોડી છોકરાને આગલા ખિસ્સામાં વટાણા ભર્યા. જા ખા રમ. છોકરો આમ કરે, આમ કરીને એક વટાણો કાઢે ને આમ ખાય, એને મજા આવે. ફળિયા રમતો રમતો શેરીમાં ગયો, ત્યાં એના ગોઠિયા મળી ગયા. એટલે કે લે એટિયા વટાણા, મારા મામા લે લે મુનિયા. એની બાઈએ આમ દરવાજા હોરું જોયું, મારો બેટો આજ બીજાને આપે છે આમાય. અને એમ થયું, કંઈક થયું કરું, આ વટાણા તને ખાવા આપ્યા છે, ગામના છોકરાને વેચવા આવ્યા છે. મૂર્ખના સરદાર, તારા બાપા એ અને મેં કોઈ દી કોઈને આવેલું નથી, તું કપાતર પાક્યો. લોકોને આલી દીધા. એમ કરીને ચડીએ સોટક્યો ફેર્યો. અને એવી બાઈને તો મૂકે નહીં, ઓલો ઉકારા કરે, મૂકી દે મૂકી દે. તો કે કોઈ દી નહીં આપું, નિયમ લે. હા હા, ઓલો રોવા માંડ્યો, આહુડાવ્યા જાય. ભાઈ સાહેબ કોઈ દી નહીં આપું, નહીં મોપાટલે મોપાટલે, કોઈ દી કોઈને કાંઈ નહીં આપું, કોઈ દી કોઈને કંઈ નહીં આપું. બોલ બોલ, કોઈ દી કોઈને કાંઈ નહીં આપું, કોઈ દી કોઈને. પછી મૂક્યો. બોલો, હવે મોટો થયો, ભણી ગણીને સાહેબ થયો. અમે ગયા કે અમારે પ્રીતમ પણ ઉત્સવ કરવો છે, આમાં કંઈક સહાય કરશો. તરત એને એની બા યાદ આવ્યો. એની બાએ સંસ્કાર આપેલા ને બધા ઉભરી આવ્યા. એ શું આપે મને કહો છે, એ કઈ આપે? વાલા ભક્તો, આજ મારી છાતી ગજગજ ફૂલે છે કે અમે સાગર મહોત્સવ કરીએ છીએ, પણ અમારે કોઈને કહેવું નથી પડતું તું કાંઈક આપ. એમ ધન છે તમારા માતા પિતાને, તમને રૂડા સંસ્કાર આપ્યા. આજ તમે રૂડું ઠેકાણું ગોતો છો કે જો અમારી સેવા થોડીક આમાં આય 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 આમાં વપરાઈ જાય તો અમારો ભીડો પાર થઈ જાય. આમાં કેટલાય લઈને ફરેશ, મને પકડે હું ધ્યાન ન દઉં તને પકડે, કે ગુરુજી લેતા નથી. આ કરોનાનું કાંઈક, ઓલા ઝપિયાની સેવા મને આપો, ઓલા શાકોત્સવની મને આપો, પણ હવે અમારે તો એવું થયું છે ને, કોને સેવા દેવી? હમ, આખા દિવસો બદલાઈ ગયા. એક દિવસ હતો એવો કે અમારે મુશ્કેલી ઘણી થતી ને હતી, પણ વાલા ભક્તો, તમ જેવા ઉદાર દિલના નિષ્ઠાવાન હરિભક્તો જે દિવસેથી મહારાજે મને આપ્યા છે, તે દિવસથી અમારે કોઈ ચિંતા નથી રહી. કાંઈ પણ અમને ઈચ્છા થાય કે આપણે આવો ઉત્સવ કરીએ, આટલું કન્સેશન આપી દઈએ. તમે બધાએ તમારી શુભ લક્ષ્મીને સત્કાર્યમાં વાપરવા કેડ બાંધીને બેઠા છો, એનો અમારા દિલમાં બહુ આનંદ છે. ખરેખર તમારા ઉપર બહુ રાજી છીએ. ભલે અમારે જોઈતું જ અમે લઈએ છીએ, વધારે અમારે લેવું નથી, અમારે જોતું નથી, અમારે ભેગું કરવું નથી. મારો એવો ઠરાવ છે, દયાળુ સ્વામીને સંતોનો પણ એવો ઠરાવ છે, આ પાછલી પેઢી પણ એવી સંસ્કારી થઈ છે, હું નહીં હોઉં તોય આ લોકો ભેગું તો નહીં કરે, મને વિશ્વાસ છે. કારણ કે કોઈ સાધુને ધનમાં કે બીજે ત્રીજે ક્યાંય રસ નથી. મહારાજની મોટી કૃપા છે. હા, એને રસ છે ભગવાનમાં, અને એને રસ છે તમારું રૂડું થાય એમાં. એટલે એ લોકો મહેનત કરે છે સંતો, અને સંતો એને જ કહેવાય. સંત કોને કહેવાય? જેનામાં સ્વાર્થ ન હોય એને જ સાધુ કહેવાય. અરે ઉસકા લેના ભી દેના હો જાતા હૈ, સ્વામી શરણાનંદજીને યાદ કરીશ કે નિસ્વાર્થી મોટા પુરુષો આપણી પાસે કદાચ કંઈક માગીને લઈ લે, એનું લેવું પણ ખરેખર સાચા અર્થમાં દેવું જ હોય છે. એ આપણને દેતા જ હોય છે. દેખાય ઉપરથી લે છે, પણ એ બહુ દેતા હોય છે. આખી વાત અલગ છે, વાત અલગ. બાકી આ જ્ઞાન જીવનદા વ્યાસે બેઠા બેઠા મોટી મોટી વાતો કરે. સાહેબ, એને નરસંડામ ચપ્પલ તૂટી ગયા હતા. મેં કીધું મારા ચપ્પલ તૂટી ગયા તો એમ ચેમના તૂટી જાય? મને કે હું ખરેખર વ્યાસાસને બેસીને આજ કહું છું કે હું ભગવાન પાસે રડ્યો હતો. તેથી મારી આંખમાંથી આહુડા પડી ગયા હતા. મેં કીધું મહારાજ તમારાથી આ છે. રોજ 8 કિલોમીટર હાલવાનું, આવા હાવ સ્લીપર પોચા રૂ જેવા તે ઘસાઈ ન જાય, તૂટી ન જાય. હવે અમારે કોની પાસે માગવા? આ તમારા હરિભગત છે એને હું કહું છું, તે મને ટડકાવે છે. ચપ્પલ કેમ તૂટી ગયા તમારા? તમે કેવી રીતે વાપર્યા? તો મેં કીધું ભાઈ રોજ વડતાલ ભણવા જઈએ છીએ, 4 કિલોમીટર જઈએ ને 4 કિલોમીટર આવીએ હાલીને, પછી ચપ્પલ ઘસાઈ ન જાય. તો મને શું કહેશ? 3 વર્ષથી અમારે ચપ્પલ છે એવા ને એવા છે. મને કે મંદિરે ઉઘાડે પગે આવું છું. હવે એના ચપ્પલ કેવી રીતે તૂટે? મને કહો છો, પેલી ડોશીનો પંખો તૂટે તાના ચપ્પલ તૂટે? બોલો, માથું તમારો ભાઈ હલાવે, હું ખાલી આમ પંખો રાખું. તો એ પંખો ગાય કોઈ દી તૂટે? આના ચપ્પલ તૂટે? ચપ્પલ નહોતા મળતા સ્વામી પહેરવા ચપ્પલ. રોટલી અરે ખાવાનું કાંઈ નહીં, પાણીને રોટલી અમે ખાતા હતા, પાણીની રોટલી. બોલો, આજ આ હરિભક્તોની કૃપા છે, એમના પ્રેમને લઈને આપણે આજે અણકોટ જમીએ છીએ. એ નહીં છે આપણે, એ નહીં, એમ એ નહીં. હા ભાઈ, તમારી કૃપા છે હરિભક્તો. તમે અમારા મા બાપ છો, તમે અમારા હગા છો, તમે અમારું રક્ષણ પોષણ કરો છો, તમે બહુ દયાળુ છો. હે લક્ષ્મી નારાયણ, નર નારાયણ, તમે બહુ ડાયા ને બહુ અમારા માટે જીવો છો. કોણ આવે આ બધું? આપણી કોને પડી હોય સાધુ સંતોની? દાદા બાડા ચડી ગયા હોય ને આપણે આપણી રીતે પડ્યા હોય, આપણે કોઈના થયા ન હોય એટલે આપણા કોઈ થાય નહીં, બહુ સીધું છે ને. પણ તેમ છતાંય આ લોકોએ મરણીયો સાહસ કર્યો છે આપણા થવાનો. એને ખબર તો છે જ કે આ માળા એના મા બાપનો નથી, આનું થવાય નહીં આપણે. પણ એણે એવું તો જોયું કે આ કોઈના થયા નથી એવું નથી, આ જેના છે એના સાચા અર્થમાં થયા છે સ્વામિનારાયણના. માટે આના થવા વાંધો નથી, સહેજે બેડો પાર થઈ જશે. હે કે આ નૌકા સહી દિશામાં જાય છે અને મજબૂત છે, બેસી જાઓ, સામે કિનારે ઉતરી જશું, ચોક્કસ પહોંચી જશું. વાલા ભક્તો, તમારી બધાની અમ પર અપાર કૃપા છે, અમને રોટલો આપો છો. આ ઓટલો તમારે લઈને છે. અમુક અમુક હરિભક્તો તો ઓહો, એની ભાવનાની હું શું કથા કહું, આંખમાંથી આહુડ આવી જાય. એ કુટુંબની ભાવના જોઈએ ને, તમને એવું લાગે સંતો કે આ લોકો સંસારમાં જીવે છે? ના ના ના, એ તો ભગવાન અને સંતોના ભાવમાં જીવે છે. ભાવમાં, સ્થળ ગમે તે હોય ભાઈ, સ્થળ અરે હું લેવા દેવા. અરે માણસ મંદિરમાં રહેતો હોય અને જો એ વિષયમાં કે સ્વાર્થમાં જીવતો હોય તો એ શું સંસારમાં નથી? હે, એ સંસારમાં જ કહેવાય. મંદિરમાં સંપ્રદાયમાં રહેતો હોય તો એ સંસારમાં જીવે છે, અને કદાચ સંસારમાં રહેતા હોય પણ જે ભગવાન માટે જીવતા હોય એને સંસારમાં ન કહેવાય, એને ભગવાનમાં જીવતા કહેવાય. ભગવાનમાં, ભગવાનનો ભાવ જેના હૈયે હિલોળા લે છે, શું એની કથા કરીએ કહો. અથાણાવાળા સ્વામીને યાદ કરું, મને એવું કાયમ લખતા કે જ્ઞાન સ્વામી આ બધી મહારાજની કૃપા છો, તમે ભૂલી ન જતા. આજ હું એ સંતને યાદ કરું કે જે મને વગર પ્રેરણા એની મેળે હૈયાના ઉલ્લાસથી કાગળ લખ્યા કરતા, અને આ શબ્દ બધા કાગળમાં એણે લખ્યા છે, બધા કાગળમાં. જ્ઞાન સ્વામી તમે બહુ સારું કરો છો, યમડનની કથા મેં હમણાં સાંભળી, એમ કે મને પેલા છોકરે સકડી ચડાઈ દીધી હતી તેમાં સાંભળી, પણ આ બધું ભગવાનનું છે, હા સ્વામી તમારું નથી, એવું લખે. એવા સાચું કહેનારા, બોલનારા, સામેથી લખનારા ક્યાં મળે? આપણે વાહે વાહે ફરી કાંઈક કયો કાંઈક કયો તોય ન બોલે, બેન્ડ વળી જાય ત્યાં સુધી ન બોલે. આ તો સામેથી કાગળ લખે. અને તમને એક વાત કહું, મેં સ્વામીને કોઈ દી કાગળ નહીં લખ્યું, એણે જીવા ત્યાં સુધી લખ્યા, ઋણી રાખ્યો મને અથાણાવાળા સ્વામીએ. આજ હું એને વંદન કરું. બહુ બધા સાધુ સંતોએ મને મદદ કરી છે. આજે શ્વેત વૈકુંઠદાસ શાસ્ત્રીને યાદ કરું વડતાલમાં, અમને બહુ પ્રેમ આપેલો. રઘુવીર સ્વામી ઉમરેઠમાં જે હતા કોઠારીએ છે, એને જ્યારે જરૂર પડે ત્યારે અમને એને પુસ્તક આપ્યા. હીરા ભગતને યાદ કરું, નૌતમ સ્વામીના ગુરુ વાસુદેવ સ્વામીને યાદ કરું, એ બધાએ અમને વડતાલમાં બહુ મદદ કરી. કાનજી ભગતને યાદ કરું, અમને બહુ પ્રેમ આપતા. છોકરાઓ શું જોઈએ છે એમ કે અમે દોડે લુગડે પાઠશાળામાં ભણતા હતા, જાય ઘણા સાધુ. એક ગરીબ સાધુના ચેલા જોઈને અમારી ઉપર થોડીક અમી દ્રષ્ટિ રાખતા. એક સાધુએ અમને પેન આપેલી રિફિલ વાળી, અમે હું ખુશ થઈ ગયેલા, કાંઈ ન મળે, કાંઈ નહોતું, પેન નહીં ભણવા. હાચવી હાચીને વાપરી, કેટલોય વખત બહુ લખી નહીં, કેમ ખૂટી જાય તો સાહેબ. એ સાધુ હતા મેતપુરવાળા સ્વામીના મંડળના હતા, મેતપુરવાળા. હા તો તમે બધા ખડે પગે ઉભા છો મહારાજની સેવામાં, કોઈ ચિંતા નહીં. અમે નરસંડામ ભણતા હતા ત્યારે આ ચંદનના વાઘા કરવાનો મહિનો આવ્યો વૈશાખ, તે મને એમ થયું કે ટપુ મહારાજને વાઘા ચંદનના કરવા, પણ કાંઈ ન મળે, મારે હેના વાઘા કરવા. પછી અમે વડતાલ જઈ ત્યાં ચંદનના વાઘાના દર્શન થાય, તો મને બહુ ઈચ્છા થાય કે મારે ટપુ મહારાજને વાઘા કરવા ચંદનના. લાકડું પણ લાવી દે, ક્યાંથી કાઢવું, બધું શું કરવું. પછી અથાણાવાળા સ્વામીને ત્યાં અમે પગે લાગવા જઈ તો ત્યાં ઓરસિયાન લાકડા બધું હોય, એ લોકો ઘસતા હોય, તો મને એમ થાય કે આમાંથી આપણને કાંઈ મળે. રોજ માગવાનું મન થાય, પણ એમ થાય કે કેમ કેવું. પછી એક દી મેં હિંમત કર્યો, મેં કીધું કે આમાં તમારા વધ્યા ઘટ્યા ટુકડા હોય ને એ ચંદનના મન દેશો. તો મને કહેવા લઈ જાઓ ને, આ કાંઈ પકડતા ફાવતા નથી, એટલે તમારે કામ લાગે. મેં કીધું મારે કામ લાગશે. પછી સોડિયાને બોડિયાને ટુકડાને બધું મને આવ્યું, હું તો એટલો બધો રાજી થઈ ગયો. પછી નરસંડામાં કોકને ઘરેથી ઘંટલો મગાવ્યો, હા એ લાકડવામાં મમ્મ ઘસી અને ચંદન ઉતારતા. ભણતા હતા અમે, ભણતા ભણતા આવું બધું કરતા, ગોખતા જઈને ચંદન ઉતારતા જઈને. પછી ટપુ મારાને ચંદન કરું હું, પણ પછી ઉપર લગાડવાનું કાંઈ નહીં બાબા, કશું જ નહીં, ઉપર લગાડવાનું કાંઈ નહીં. ચંદન ચોપડીને દર્શન કરી, એમાંય મહારાજ સુખ આપતા હતા. પછી એક હરિ ભગત આવ્યો, બહુ સુખી, લાખોપતિ. પછી મેં એમને કીધું કે આ વૈશાખ મહિનો હાલે છે, હું ભગવાનને ચંદન વાઘા કરું છું. મેં કીધું તમારો દીકરો રોજ નરસંડાથી આણંદ જાય છે નડિયાદ નોકરી માટે, હા. તો મેં કીધું નડિયાદમાં પીળા રાતા એવા કાગળ મળે, મેં કીધું એ 10 રૂપિયાનો કાગળ આવે આવડો મોટો, તમે કીધું બે ત્રણ કાગળ લાવી દેશો. તે મને એને ના પાડી. એ કે હવે અમારે બધી એવી અનુકૂળતા ન હોય, બહુ રૂપિયાવાળા હતા એ માણસ. પછી હું તો હામનામ જોઈ રહ્યો, પછી મેં કીધું મારે આ ભગવાનને એની પટ્ટીઓ કરી લગાડવી છે. કે વાત સાચી જ તમારી લગાડવી છે, પણ હવે મને કે બીજા હરિભગતને સેવા આપો ને. મેં કીધું સારું. પછી બીજા હરિભગતને સેવા આપી, એણે બિચારે થોડા કાગળ લાવી દીધા. પછી આમ કાપીને પછી કાતરી મગાવવી પડે ને, કેવું કંઈ કાતર મગાવીને આમ પટ્ટીઓ કરી લાંબી લાંબી, અને પછી આમ મહારાજને ચોંટાડી. એ પટ્ટીઓવાળા વાગા હજી મને સાંભળે, આમને આમ ચોંટાડી અને પછી દર્શન કરી મજા કરી, બાકી કાંઈ ન મળે. અને થોડા દિવસ ત્યાં હાલું એવું થયું કે એનો છોકરો જતો હતો ને, એમ થયું એક્સિડન્ટ. બિચારાને એવું દુઃખ આવ્યું, તે બહુ વાગી ગયું, તે બચી તો ગયો પણ લગભગ એને 1.5 લાખનો ખર્ચો થયો દવાખાને. અને મને ખરેખર મનમાં એમ થયું હતું કે થોડાક કાગળ લાવી દીધા હોત મહારાજ હારું તો ભગવાન રક્ષા કરે, પણ હવે એના બિચારાના નસીબે છે. આપણે કાંઈ એવા કોઈ સંકલ્પ નહોતા કર્યા, પણ જોજો કે તમે કંઈક કર્યું હશે એટલે એને એવું થયું. અરે બાપા અમારે ક્યાં નવરાય છે એવા ઘાટ કરવાની. હારા ઘાટ ન કરી. સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામય. પણ આ તો બધું થોડુંક સાંભળી આવ્યું કટાણે, તમારી પ્રેમ ભાવનાને ઉદારતા જોઈને સાંભળી આવ્યું. આવું બધું ઘણું છે, પણ મને કોઈ દિવસ ભૂતકાળ વાગોળવાની કે એની વાત કરવાની ટેવ નથી. બાકી 37 વર્ષમાં એટલા બધા પ્રસંગોને એટલી બધી વાતો છે, પણ હું બધું ભૂલી જ જાઉં, મને યાદ રાખવાની ટેવ નહીં. અને જાવા દેવાનું, બધું ભજન કર્યા કરવાનું, મહારાજ મહારાજ કરીને મજા કરીને. તો વાલા ભક્તો, કાલે વાલા સંતોએ તમારી પાસે આવીને તમને મંત્ર વીંટી પહેરાવી, બધાના કાંડા ઝાલી નહીં. હું સંતોને વિનંતી કરું છું કે આ હરિભગતના કાંડા મૂકતા નહીં. હો જાયલા એ જાયલા, અક્ષરધામમાં ઢહળી જજો, ઉકારા કરે તોય ઠેઠ. અને તમે આમાં જપ કરજો, હો મહારાજ મહારાજ કરજો, ભજા કરો ભગવાન. મંત્રવીટી વાલા સંતોએ તમને મંત્રવીટી પહેરાવી, વાહ મંત્રવીટી નયા નામ હે, અનોખા નામ હે મંત્રવીટી. મંત્રથી તમને વીટી લીધા, કવચ કરી લીધું સંતોએ તમારું, દુઃખ નો આવે ભાઈ. મંત્રથી વીટ્યા, પ્રોટેક્શન થઈ ગયું. ચાલુ રાખજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અનેક દુઃખ તરી જશો, એક બે નહીં અનેક દુઃખ તરી જશો. ભજન કરો ભજન કરો. લંડનથી અમારે પાર્થિવ ગઢિયાન બધા છોકરાઓ કે અમે અહીંયા ગુરુજી લાઈવ શિબિર માણીએ છીએ ને, હવે મમ કરીને SMS છોડી દીધો. હું સમજી ગયો કે બેચારા શું કહેવા માગે છે. પછી એને એમ થયું કે નહીં સમજાવે, પાછો ફરીને ચોખ્ખો આવ્યો કે મંત્ર વીટી અમને મળે. અરે કીધું કેમ નહીં, આ અમારું શું છે, કાંઈ નથી અમારું. તેરા તુજકો અર્પણ મુસાભાઈના વાપાણી, અમે જેથી ઘર છોડ્યું તેથી બધું ત્યાં મૂકીને આવ્યા હતા. એ સંતો એ જમાનામાં હારામહારી સેન્ડો ઘડિયાળ કહેવાતી, સેન્ડો ઘડિયાળ, અને મને ઇનામમાં મળેલી. હા પહેલો નંબર આવે કારખાનામાં એને સેન્ડો ઘડિયાળ બહાર પાડેલું, સમજ્યા, અને મેં પહેલો નંબર લીધેલો એટલે આપણને મળેલું. પણ એ પછી મેં કાઢીને ખાના મૂક્યું. પૈસા બધું હતું, બધું ખાના મૂક્યું, માત્ર ગાડી ભાડા પૂરતા પૈસા લીધા. એક હાદા માદા કપડાં હતા એ લીધા, બાકી બધું એમને સંસારમાં મૂકી. અને રાતના 11:30 વાગે હું ધીમેરેની ખડકી ખોલી નીકળી ગયો, તે નીકળી ગયો. જય સ્વામિનારાયણ. વહેલું આવે અક્ષરધામ. આજ 38-39 વર્ષ થઈ ગયા. વાલા ભક્તો, એક જો લુગડા લઈને નીકળ્યા તા એમ કહું છું. હવે મને કહો, આ જે છે એ મંદિરનું છે, અમે તો કોઈ ટ્રસ્ટી નથી ત્યાગીએ કે અહીંયા વડોદરા, કોઈ સત્તા નથી અમારી પાસે, કોઈ સંપત્તિ પણ નથી. જે છે એ બધું મંદિરનું છે, મહારાજનું છે, અને આપ વાલા બધા ભક્તોનું છે. અમે રોટલા ખાઈને હરિગુણ ગાઈ તમારી કૃપાથી બસ, આ સિવાય કાંઈ ન મળે. આ સંતોને મેં કહ્યું છે કે કોઈ દિવસ આપણું તમારે બોલવું નહીં, મારું આપણું એવું કાંઈ બોલવું નહીં. મંદિરનું બોલવું, એક જ શબ્દ રાખો, આ ખેતર મંદિરનું, આ મંદિરનું, આપણું ન બોલવું. કેમ? જે આપણું છે નહીં. આપણી પંક્તિ ખંડમાં હજી ચોપાઈઓ લખેલી છે, મારી બનાવેલી. કોઈને આવડે છે એમ બેટા ગાવ 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 ગાવ.
મારું અમારું ને આપણું રે નહીં, માનવું આપણે અણુ રે, સર્વે માનવું શ્રી હરિ તણુ રે, તો રાજી થશે હરિ ઘણું રે.
કેટલા વર્ષ થયા આ ચોપાઈ મેં બનાવીને ત્યાં પાટીએ લખી રાખી છે, અને વર્ષ કેટલા થયા છે? ઘણા વર્ષ થયા, બે નહીં વધારે થયા હે, 4 વર્ષ તો સાચા. 4 વર્ષથી લખેલી છે. હું જમતા જમતા ક્યારેક એમાં જોઈને બોલું છું, મને મોઢે નથી આવડી. પણ વાલા ભક્તો, એ ચોપાઈઓ લખી અને અમારા એવી પંક્તિ ખંડમાં મેં લખી છે, સાધુએ ગાવી, અને હંમેશા યાદ રાખવું. વંશ મોર.
મારું અમારું ને આપણું રે નહીં, માનવું આપણે અણુ રે.
અણુ, મારું અમારું કે આપણું, ત્રણ શબ્દ. મારું, મારું તો ન જ માનવું, અમારુંય ન માનવું, અને આપણુંય ન માનવું, તૈણીમાં બહુ ફેર છે. અણુંય ન માનવું, આ બધું જે કાંઈ છે એમાંનું અણુ પણ મારુંય ન માનવું, અમારુંય ન માનવું. મારું માને એટલે એનું પર્સનલ થયું કે આ વસ્તુ મારી. અમારું માને એટલે ગ્રુપ થઈ ગયું હોય, એ પોતે હક જમાવે કે અમારું છે. અને આપણું માનવાનો અર્થ એ થાય કે આપણે અને આપણા સામેવાળા જે હોય એને ભેગા લઈ લીધા. આપણું એટલે કે તમારું ને અમારું બધાનું એમ. પણ હકીકત કહું, તમારું નથી, અમારું નથી. આપણે ન માનવું અણુ, ત્યારે કોનું માનવું?
સર્વે માનવું શ્રી હરિ તણુ રે, તો રાજી થશે સર્વે ઘણું રે.
સર્વે માનવું શ્રી હરિ તણુ, કોનું માનવું? એનું ફળ શું? તો રાજી થશે સર્વે ઘણું. તમે કહેશો તો એમ કેમ ન લખ્યું તો રાજી થશે શ્રીહરિ ઘણું રે? મેં સર્વ શબ્દનો પ્રયોગ કર્યો છે. સર્વેમાં શ્રીહરિ આવી જાય છે, ચાઈને એ શબ્દ મૂક્યો છે. તો રાજી થશે સર્વે ઘણું. એકલા મહારાજ નહીં, મહારાજ, મહારાજના અવતારો, દેવો, ઈશ્વરો, ઋષિ, મુનિઓ, નંદ સંતો, બધી આચાર્ય પરંપરા, બધાય ભક્તો સર્વે ઘણા રાજી થશે. એક અણુય આપણું આપણે માનવું નહીં, સર્વે માનવું શ્રીહરિ તણું રે તો રાજી થશે સર્વે ઘણું રે. અને આ સિદ્ધાંત કાંઈ અમારે ત્યાગી માટે જ છે એવું નહીં, તમારા બધા માટે છે. તમારે પણ આ જ ચોપાઈ કલ્યાણ કરનારી છે, દિલમાં ઉતરવી જોઈએ, દિલમાં ઉતરવી જોઈએ. બધું ભગવાનનું છે. સર્વે માનવું શ્રીહરિ તણું રે, માનવાનું એકનું અને રાજીપો સર્વેનો, રાજીપો બધાનો, એકનું જ બધું માનવું. વાલા ભક્તો, મારી નમ્ર વિનંતી છે કે સાગર મહોત્સવ પૂરેપૂરો માણજે, હો, ભાગી ન જતા. ઘણાને ટૂંકી બુદ્ધિ હોય તેવું માની લે, હવે તો ઉત્સવ છે ને, આમાં કાંઈ શિબિર જેવું સુખ આવે ને એમ કરીને પોટલું ઉપાડે. તારે ઘરે શિબિરનું સુખ આવશે એમ? શિબિર કરીએ કે ઉત્સવ કરીએ, અમે ઈના ઈ છી, ગમે એમ કરીને ભગવાન પાવા વાળા. ઘરે તને કોણ ઠાકોરજીનો રસ પાહે, બેહી રહ્યા નહીં. હા, અનુકૂળતા હોય તો આપણો કઈ પરાયણ આગ્રહ છે નહીં. હા, બસ હું ભૂલી ગયો, મારે આજ ઘણું લેવાનું છે. દયાળુ, આજ તારું કપાઈ ગયું હમ. ડોહા જીવે ત્યાં સુધી નડે તો ખરા, ડામસીએ દીવો કરી ધામમાં જાય. હે ડામસિયા દેવ. તો વાલા ભક્તો, તમને સંતોએ શું પહેરાવ્યું? મંત્ર વીટી પહેરાવી. કારણ, કારણ એ સહાય ચલત હીન કૌકી, ત્યાં સહાય કરાત. જ્યાં કોઈની સહાય ચાલતી નથી ત્યાં મારો વાલો સહાય કરે. મંત્ર જપો, મંત્ર જપો. ભગવાન એસે તિન પર હિત ન કછુર હાત. વાલા ભક્તો, ભગવાન એ ભગવાન છે, કોઈ સહાય ન કરી શકે ત્યાંય આપણી સહાય કરે છે. એવી જગ્યાએ, એવે સ્થળે, એવી બાબતમાં. છતાં પણ આપણે મૂર્ખા છીએ, ભગવાનને ભૂલી જઈએ છીએ, ભગવાનને યાદ નથી કરતા. અંત સમયે કોઈ સહાય કરતું નથી ત્યારે ભગવાન જો સાંભળે તો તરત ભગવાન જીવની સહાય કરે છે. ભગવાનનું નામ સર્વે વાતનું મૂળ છે. કોણ? ભગવાનનું નામ સર્વે વાતનું મૂળ છે મારા ભાઈ, સર્વે વાતનું મૂળ છે. ભગવાન એસે જે હે મનુષ્ય તન કો પાય કર, આવાજે ભગવાન ભજત રહાયે તે હે જગ યહ જીત ગયે જો તબ હી. મનુષ્ય દેહને પામીને જીવ આવા મહાસમર્થ દયાળુ પરમેશ્વરનું ભજન સ્મરણ નામ જપ કર્યા કરે તો એ આ જગતને જીતી ગયો છે. આ મંત્ર વીટી તમારી દુનિયામાં તમને વિજય આપનારી છે. જય હો. વાલા ભક્તો, આમ શ્રીહરિએ પહોર રાત્રિ સુધી વાત કરી, પછી શ્રીહરિ પોઢી ગયા છે, વસોમાં છે ભગવાન, વસોમાં વાત કરી. બીજે દિવસે ભગવાન ત્યાંથી નીકળી લીંબાશી થઈ વટામણ પધાર્યા અને ત્યાં ઝીંઝરના ખોડાભાઈએ પછી ગામની વાડીએથી 250 રૂપિયો આપી બે રીંગણા લીધા. હવે સાંભળજો, મજા આવે એ વાત છે. ઝીંઝરના ખોડાભાઈ બિચારા બહુ ગરીબ, કહેવાય છે કે સેવક રામનો અવતાર હતા. શ્રીજી મહારાજે બે હાથ કેળાની ઊંચી પથારી કરીને એના લોહીખંડ બેસણાના ઝાડા પેશાબ લોહીવાળા ધોયા. 2-3 મહિના મહારાજે સેવા કરી, પણ કોઈ દી ભગવાનને એમ ન કીધું કે આપણી બેની ભેળી રસોઈ કરો, કે 1000 સોનામાં રહેતી પોતાના માટે સીધું મગાવતા અને ભગવાન એને રાંધી ખવાડતા ને ખાતા. પછી બીજો જન્મ એનો આવ્યો ઝીંઝરમાં ખોડાભાઈનો, ગરીબી કે પહોળો લઈ ગયેલી, કારણ કે આગળ કાંઈ નહીં આપેલું ને તે કાંઈ મળે જ નહીં. બોલો. અને એ ખોડાભાઈને ખબર પડી ગઈ કે મેં ભગવાનને અર્થે સંતોને અર્થે કાંઈ વાપર્યું નથી, એટલે મારી આ કઠણાઈ છે, હવે મારે વાપરવું છે. અને એ ખોડાભાઈ પશે ગામની વાડીએથી આઠાનાના માત્ર બે રીંગણા, એ જમાનામાં આઠાના રીંગણા ગાડું ભરીને આવે. તે દિવસે આ રીંગણા કુણા માખણ જેવા બે ભાળી ગયા. ખોડાભાઈ ખેડૂને કે રીંગણા જોઈ છે, તું કે એ પૈસા ઓલો કે આઠાના આપો તાપો, તો કે આઠાના કાકા લે લાય રીંગણા. આ ખોડો ભાઈઓ અને પછી સુખી થયા હતા. એ રીંગણા લઈને એમણે શ્રીજી મહારાજની આગળ મૂક્યા અને મહારાજ જોઈને રાજી થઈ ગયા. આહા હા મહારાજ, કે શું રીંગણા, એ આ તો માખણ જેવા કોમળ રીંગણા છે. પ્રભુ એમ બોલવા માંડ્યા કે આ તો માખણ જેવા કોમળ રીંગણા છો. આપણે રહોડે આમ બહુ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાંથી એવા કોણા કોણા રીંગણા મેં જોયા, મને એમ થઈ ગયું રીંગણા માખણ જેવા કોણા છે. એ સંતો કંઈક કરજો, શાકો સબાસો. શ્રી હરિ બોલ્યા કે રૂપિયાનું તો આ એક રીંગણું છે મહારાજ, કે સમજ્યા, ધન છે ખોડાભાઈને અમારે અર્થે આવો ખર્ચો કર્યો, જો તાજું ઘી હોય ને તો એનાથી આ રીંગણાનું સુંદર શાક કરી. મહારાજ કે તાજું ઘી જોઈએ હવે. ત્યારે તે વટામણ ગામના ભલુ ભેમ નામે એક ચારણ બેઠા હતા, ભલુ ભેમ. હા, મહારાજની ઈચ્છા જાણી ગયા કે મહારાજને તાજું ઘી જોઈએ છે. તેઓ તે જ દિવસનું તાજું ઘી લાવ્યા, મોગરાના જેવું સુગંધવાળું મારા બાપ તપેલી ભરીને લાવ્યા અને શ્રી હરિ આગળ મૂક્યું કે આમાં રીંગણાનું શાક કરો. મહારાજ ખૂબ રાજી થયા ભલું ભેમ માથે. બીજા હરિભક્તો ઘઉંનો લોટ લાવ્યા અને તાંબડી ભરીને દૂધ પણ લાવીને મૂક્યું. તે સમયે બ્રહ્મચારી મુકુંદાનંદ અને વૈકુંઠાનંદ વર્ણી ત્યાં હતા. તેઓ જેમ શ્રીહરિ કહે તેમ કરતા વર્ણીઓએ ઘઉંની રોટલી કરી અને શ્રીહરિએ પોતે રીંગણાનું શાક કર્યું. મારા બાપા, આ વટામણની લીલા છે. અને પછી શ્રીહરિ જીમ્યા અને સૌને પ્રસાદી જમાડ્યો અને વટામણમાં રાત્રે શ્રીહરિ વારણા આવ્યા. હા બજા. અને વારણા થઈને પછી કમિયાળા પધાર્યા, ત્યાં મુક્તાનંદ સ્વામીને રાખ્યા છે. આ પ્રતિષ્ઠા કરીને પાછા પધાર્યા. અહીં આવીને શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને ખબર પૂછ્યા. સ્વામીની તબિયત બહુ સારી થઈ નથી. પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને વડતાલ સમયની બધી વાતો કરી, તેમજ ભગવાને જીવ ઉપર કરેલા ઉપકાર વિશે ખૂબ વાતો કરી અને વાત કરતાં કરતાં એમ કહ્યું કે જીવ માત્રની ઉપર ભગવાન એવા ઉપકાર કરતા રહે છે, એવા ઉપકાર કરતા રહે છે, તેવા ઉપકાર બીજા કોઈથી થઈ શકે તેમ નથી, થઈ શકે તેમ નથી. આહા, શ્રી હરિજી મહારાજ એવા ઉપકારો કરે છે, કોઈ ચાહે તેમ કરે. મુક્તાનંદ સ્વામી, સ્વામી કોઈ ચાહે તેમ વર્તે, પણ બધું ભગવાનને આધીન છે, કોઈને આધીન કાંઈ નથી. એવા પરમેશ્વર અતિ સુખદાયક છે સ્વામી, અને તેમના ઉપકારો પણ અપાર છે. હો સ્વામી, મુક્તાનંદ સ્વામી, પરમેશ્વરે કરેલા ઉપકાર રૂપ અણુ સમાન ગુણને પણ જ્યારે જીવ મેરુ જેવો મહાન માને છે ત્યારે તે નિષ્પાપ થઈ જાય છે. મને અહીં ઊભું રહેવાનું મન થાય છે જો આપનો આદેશ હોય તો, કેમ જે આ આપણા ખોટ છે સંતો, આ સોરઠો છે ને આ આપણી ભૂલ છે. અહીં છે, હું તમને બતાવું. હમણાં પેલા સોરઠો ગાઈ લો.
ગુણ કરે જો જાહી અણુ સમેરુ સમજે, ગુણ કરે જો જાહી અણુ સમેરુ સમજે, દેખત હી જબ હી તાહી નિષ્પાપ રહાયે તેહી, દેખત હી જબ હી તાહી. દુઃખ નહીં હો યહ લોક પર લોક મહી, અજોડ સોરઠા છે આપે યહ લોક પર લોક મહી, સુખ અતિ હોવત, સુખ અતિ હોવત સો ગુણ ગ્રાહક જે તે જેહી, સુખ અતિ ग्राहक जय तेज ही,
हाँ जी
गुण ग्राहक जय तेज ही, गुण ग्राहक जय तेज ही।
संतो ध्यान दे, અતિ કામની વાતો છે, મારું મોઢું તમારી કોર થઈ ગયું, અતિ કામની વાતો છે, આ લોકો લે કે ન લે પણ આપણે આ બે સોરઠા જુદા સિદ્ધ કરવા છે। બાલાસ્વામી શ્યામચંદાજી, નિર્મળદાજી, માધુપી શ્યામજી, ગુરુ તો પર છે એનો કંઈ બાદ નહીં, સરજુદા બ્રહ્મસ્વામી સંદાસજી કેમ કરશો, પતિરેક સ્વામી શું કહે, સદરૂજી શ્રીજી સ્વામી કારણ સાકાર ન્યાલ પુરાધન સાધુ અખિલ જીવનાય નમઃ। જોગી તૈયાર, ભગતજી નંદકિશોર ગિરીશ ભગત કાર્તિક ભગત ધનો દાદાશ્રી જયંતિ મહારાજ, તમારા બધાનું આવી ગયો માનજો, પાછા જોજો ખાટલો ઉપાડતા નહીં, બધાના નામ લીધા ને મારું નામ લીધું નહીં, તમે ગુરુ થઈને પણ અમારી કઠણાઈ બિહારી, હરિભગત હું સમજે ગુરુજી આની ઉપર રાજી ને બાપા રાજી છે। બે સોઠાનો અર્થ, પરમેશ્વરે કરેલા ઉપકાર રૂપ અણુ સમાન ગુણને, કેટલો અણુ, હાવ જરીક ભગવાન આપણી સહાય કરે, જરીક થોડીક કરી હોય તો પણ, જ્યારે એ સહાયને હું અને તમે મેરુ જેવી મહાન માનીશું ત્યારે આપણા પાપ માત્ર બળી જશે, બધા ફટલે નહીં, ચાંદ્રણી કરવા પડે। આ વાત ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને કરે છે, કમિયાળામાં વડતાલની પ્રતિષ્ઠા કરીને પાછા આવ્યા ત્યારે સ્વામીનો હાથ ભાંગ્યો છે ને, સ્વામી ને રોકાણા છે કમિયાળામાં, સમજાણું ક્યાં ગામમાં, કમિયાળામાં। અને આ વાત જે છે એને આજ જગતના માણસોએ પુરવાર કરેલી છે, સંશોધનોએ આજે આ વાત સ્વીકારી છે, પાશ્ચાત્ય જગતના મોટા ધુરંધર વિદ્વાનોએ આ વાત માની છે, આ એવી વૈજ્ઞાનિક અદ્ભુત વાત છે। ભાઈ જેટલા ગુણગ્રાહક કૃતજ્ઞ જીવો હોય છે, જેટલા દુનિયામાં ગુણગ્રાહક કૃતજ્ઞ જીવો હોય છે તેમને આ લોક કે પરલોકમાં કોઈ દુઃખ રહેતું નથી। હોનાના અક્ષરે આ વાત દિવાલ ઉપર લખવા જેવી છે અને તેને અતિશય સુખ પ્રાપ્ત થાય છે, પાછું દુઃખ તો રહેતું નથી અને સુખ પ્રાપ્ત થાય છે, કોને, ગુણગ્રાહક કૃતજ્ઞ પુરુષોને। તમને નિયમ આપ્યો છે ને મેં લખવાનો, એ વાત આવ્યા, લખો છો બધા, લખજો લખજો મારા બાપા, હું તમારી પરીક્ષા લઈશ। હા જોગી મને કહેતા હતા, મને કે તમે શીખવાડ્યું એમ લખું છું ને, તે મને કે એટલું બધું ભગવાનમાં હેત થાય છે, સુખ થાય છે, મને આહુડ આવી જાય, અમારે જોગી કહેતા મને એક દી કહેતા હતા, હા જોગી અહીંયા આવો, અહીંયા પોડિયમે ઊભા રહ્યો, મને કહેતા હતા એ કહો તો, અરે જોગી
ગુરુજીને એટલું કીધું છે કે આ ગુરુજીએ ટેકનિક શીખવાડે, બહુ સુખ આવે છે।
કઈ ટેકનિક વાત તો
કે ભગવાન, ભગવાન આપણને કેટલી બધી સહાય કરે છે, એમ રોજે રોજ ભગવાનને કેવું કે મહારાજ તે મને બહુ જ બહુ જ સુખ આપો છો, બહુ જ સુખ આપો છો, અને રોજે રોજ ભગવાનમાં ગુણ જોયા કરો, ભગવાન આ મનનો ખીર્યો હોત હું ક્યાં હોત, ભગવાન આ કેટલી કેટલી સહાય કરે છે, એ રીતે ભગવાનને રોજ પ્રાર્થના કરવાથી ભગવાનમાં બહુ હેત થાય છે।
બસ બસ એ વાત છે, આ એ ટેકનિક છે ભગવાનની આપેલી છે, અને દુનિયાના અતિ બુદ્ધિશાળી વૈજ્ઞાનિકોએ આ વાત માની છે કે જે માણસ કૃતજ્ઞ બને, કૃતજ્ઞ એ માણસ દુનિયામાં જીતી જાય છે, કૃ કૃતજ્ઞની મરી જાય છે અને કૃતજ્ઞ તરી જાય છે. કોઈએ કાંઈ પણ આપણું કામ કર્યું હોય તો કૃતજ્ઞતા વ્યક્ત કરો. પાશ્ચાત્યવાળા થેન્ક યુ બોલે છે, આપણા દેશમાં થોડીક એ બાબતમાં કચાશ છે. આપણે બધા હક માનતા થઈ જઈએ છીએ કે તમારે તેટલું અમારું રાખવું જ પડે ને મેં તમારું રાખ્યું હતું. કાં ઢાલ વળતર, કાં હક, કાં ખોટો અહંકાર, અને કાં તો માણસને એમ રહે છે કે હું કોઈના દ્વારા કોઈએ સુખી કર્યો ને શીખ્યો છું, ભણ્યો છું, મને આવડ્યું છે, કોઈ મને આ ધંધામાં ચડાવી ગયું છે, આગળ લઈ ગયું છે, એવું નથી. હું તો મારી મેળે આ બધું મેં મહેનત કરીને હું જ આમાં મેં જ શીખ્યો છું, આવું માણસને અહમ રહે છે. એટલે કોઈને યશ દેવા માણસ તૈયાર નથી અને એને લઈને એને બહુ દુઃખ આવે છે, બહુ જ દુઃખ આવે છે. આ વાત છે બીજા માણસને યશ દઈ દેવાની, કૃતજ્ઞની થવાની, કૃતજ્ઞની નહીં. એટલે કીધું કે જેટલા ગુણગ્રાહક કૃતજ્ઞ પુરુષો છે, કૃતજ્ઞ, તેમને આ લોક કે પરલોકમાં કોઈ દુઃખ રહેતું નથી અને તેને અતિશય સુખ પ્રાપ્ત થાય છે, અતિશય સુખ પ્રાપ્ત. આપણે સુખ જોઈશે કે દુઃખ, તો કૃતજ્ઞની થાવ, કૃતજ્ઞની, કૃતજ્ઞની નહીં. બહુ થોડો શબ્દમાં ફેર છે. કર્યા કૃત્યને જાણે અને યશ આપે અને એને વખાણે એ કૃતજ્ઞ પુરુષ છે. અને કોઈએ કાંઈ આપણને નાની મોટી મદદ કરી હોય એને આપણે નજરઅંદાજ કરી દઈએ, નો ધ્યાનમાં લઈએ, નો માનીએ, નો એને યશ દઈએ, નો એને વખાણીએ, તો કૃતજ્ઞની છીએ. કૃતજ્ઞ જેવો કોઈ મેલો નહીં, કૃતજ્ઞ જેવો કોઈ નીચ નહીં, કૃતજ્ઞ જેવો કોઈ હરામખોર માણસ આ દુનિયામાં નહીં. જેટલા કૃતજ્ઞ છે ને એ બધા સેવકરામ છે, કે જેનો ભગવાને પ્રથમના 10મા વચનાવ્રતમાં ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. કેવાનો? ત્યાગ કરજો. માટે કોઈ કૃતજ્ઞ ન થતા કૃતજ્ઞ રહો, ગુણગ્રાહક રહો. સામા માણસે તમારું જરીક રાખ્યું હોય તો એને યશ આપો, એની વાત કરો કે મને એ ભાઈએ મદદ કરી હતી. એ યશ ખાઈ જવામાં કોકનો. ભગવાને આપણને કેટલી કેટલી મદદ કરી છે. હવે આ બધી વાતો આપણે સાંભળી ગયા છીએ, મારે એ વાત ઉપર પ્રકાશ પાડવો છે. કેટલીક ઝીણી ઝીણી વાતો હોય તો આપણા મનમાં એમ થાય છે કે આ તો જરીક જેવું છે, એમાં તો હું. અહીં એમ કે છે કે અણુ જેટલી વાત હોય, અણુ સમ, કેવડી, કોઈએ આપણને અણુ જેટલી જ, અણુ કેવડો હોય, ભગવાને અણુ જેટલી જ મદદ કરી હોય. મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી, મેરુ જેવડી માનતા શીખો. કેવડી? મેરુ જેવડી માનો, એને મેરુ જેવડી ઉપાડો, એમ દેખો. અને જે ભગવાનની અણુ જેટલી મદદને પણ મેરુ જેવડી જ્યારે માનશે ત્યારે એના બધા પાપ એ જ સમયે પ્રલય, અને એ આ લોક અને પરલોકમાં ક્યારેય દુઃખી નહીં થાય. આ અદ્ભુત ટેકનિક, અદ્ભુત ટેકનિક છે. આ જો કોઈ અજમાવે તો એને એટલું બધું ભગવાનમાં હેત થાય, આ જોગીની જેમ બોલવા સમર્થ ન થાય, રડવા માંડાય. લ્યો, આ બધી અણમોલ વાતો સાગરમાં છે, એના મોતીડાઓ અહીં વ્યાસપીઠ ઉડાડી રહી છે. વીણો, સાગર સારના મોતીડા વીણોને જીવનમાં અપનાવો ને પછી જોવો તમે એવા સુખી થશો કે આખું જગત તમારી ઈર્ષ્યા કરશે. એને એમ થાય છે કે આ લોકો 12 મહિના લહેર કરે છે, સુખ ભોગવે છે, આને કાંઈ માળાને ટીલવાન સ્વામિનારાયણને દુઃખ નહીં. લ્યો, આપણે હારા મરી ગયા, હેરાન થઈ ગયા, કોઈ વાતે હક નહીં, આને ક્યારેય દુઃખ ભાળ્યું નહીં. આપણા પાડોશી બોલે સ્વામિનારાયણ દુઃખ ક્યાંથી હોય, એને સ્વામિનારાયણ મળ્યા છે, સાગર ગ્રંથ મળ્યો, સાગર સાર મળ્યો, આ પરમહંસ મળ્યા, ના મુક્ત મળ્યા છે, એને દુઃખ હોતા છે. વાત કરો, શું મળ્યું છે, શું આપ્યું છે, કોણે આપ્યું છે? આ દાતા બેઠા ધીંગા ધણી, ખબર નથી હજી આપણને કોણ આપણા ઈષ્ટદેવ છે, કોણ આપણા સંતો છે, ઓળખતા નથી હજી. જેમ છે એમ મારા ભાઈ, હે ભગવાને અને સંતોએ આપણને હરિભક્તોએ શું શું કેવું કેવું અણમોલ આપ્યું છે ખબર નથી ને, એટલે આપેલું વેડફી નાખીએ છીએ. આ 2 સોરઠા કાંઈ નાની એવી વાત નથી, આ થોડું નું આપ્યું કહેવાય, ખજાનો છે. પણ હવે આની કિંમત થાય તો થાય ને, હાવ નોર્મલ ને મામૂલી વાત લાગે જીવને, એટલે ઉડી જાય, વહી જાય. અણુ સમ મેરુ સમ જેહી. શબ્દની કરામત આવી છે. ગુણ કરે જોવું જાહી, ભગવાન જે આપણા ઉપર ગુણ કરે કે તો આપણને મદદ કરે. અણુસમ અણુસમ જ કરે, મેરું સમ જાહી દેખત હી જબહી તાહી નિષ્પાપ રહાય તે. એ જ્યારે મેરું જેવડી લે, એ વાતને નાની નહીં લેવાની, બહુ મોટી લેવાની. તો ચાંદ્રાયણ તપ ઉપવાસ કાંઈ નહીં કરવું પડે, બધા પાપ ભસ્મીભૂત થઈ જશે. તાકુ દુઃખ નહીં હોવું યહ લોક પરલોક મહી, એને આ લોક પરલોકમાં ક્યાંય દુઃખ નહીં થાય. સુખ અતિ હોવત સૌ અતિ સુખ થશે, કેમ જે ગુણગ્રાહક જેતે જેહી. એ કૃતજ્ઞ બન્યો, ગુણગ્રાહક બન્યો, એ હામાના કરેલા ગુણને સમજનારો અને એને થેન્ક યુ કહેનારો થયો. એ લખનારો થયો કે ફલાણા ભાઈએ મારી આજ બહુ મદદ કરી, આજ ફલાણા સ્વામીએ મને બહુ સારી વાત આપી, એક ગિફ્ટમાં એવી મણી જેવી એક વાત કરી, મને મારા જીવનને આખું બદલી નાખે એવી, માટે વાહ રે વાહ મહારાજ, વાહ સંતો, વાહ ભક્તો. આમ લ્યો, આ તો હું માને છે કે હવે આપણે રસોઈ દેવી છે તો વાત કરે જ તો, એનો ધર્મ હરિગુણ ગાવાનો તો કથા કરવી જ પડે ને. આ બધા આપણે છે ને આપણા દાંડિયા પડ્યા મૂક્યા વગર પાર નહીં ઉતરી, માટે આ સમજો. શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને આટલી વાત કરી. મુક્ત મુનિને હજી પીડા થતી હતી, હજી બરાબર સ્વાસ્થ્ય થયું નથી, તેથી શ્રીહરિ તેમને પલંગમાં સાથે લઈ કમિયાળાથી ફરતા ફરતા ગાફ આવ્યો. હવે સ્વામીનો ખાટલો ઉપડ્યો આરે, ગાફથી ખરડ ગયા, ખરડથી ઝીંઝર ગયા, ઝીંઝરથી ભીમનાથ ગયા, ભીમનાથથી પોલારપુર ગયા, અને ત્યાંથી વાલો અહીં કુંડળ આવ્યા, અને કુંડળથી પ્રભુને મુક્તાનંદ સ્વામીનો ખાટલો આ બધો સંઘ કારિયાણી ગયો, અને ત્યાંથી પછી મહારાજ ગઢપુર પધાર્યા. અને દાદાના દરબારમાં ચોકમાં લીમડા નીચે ઓટા ઉપર સૌને દર્શન આપવા ઊભા રહ્યા, સૌએ દર્શન કર્યા. ત્યારે શ્રીહરિની શોભા વર્ણવતા ગ્રંથકારે એમ કહ્યું કે વાહ મારો નાથ વાહ કેવા શોભે. શ્રીહરિએ તે વખતે રાતા રેશમી ફૂલેવરનો ભાતવાળો સુંદર સુરવાળ પહેર્યો હતો. ફૂલેવરનો એટલે કે ફૂલની ભાતવાળા કાપડનો સુરવાળ, એમાં ફૂલની ભાત હતી. રેશમી રાતી ડગલી પણ ત્યારે પહેરી હતી, તેમજ બુરહાનપુરી સુંદર કુસુંબી રેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો. તે વખતે શ્રીહરિની જે શોભા બનીતી તે કહી શકાતી નથી. છોગામાં સોનેરી કોરવાળા છેડા શોભી રહ્યા હતા. વાહ, આ મારા નાના એવા હરિકૃષ્ણ મહારાજની વાત કરું જેને અમે લાડલા નામથી ટપ્પુ મહારાજ કહીએ છીએ, અમને બધાની હેત થઈ ગયું છે. એટલે અમને તે દિવસે આ ટપુ મહારાજના માટે વાઘા શિવવાનું મન થાય. કોઈ વાઘા સત્સંગમાંથી તો લાવે છે ના, જ્યાં અમારે રોટલાની તાણી એમાં ભગવાનને વાઘા ક્યાંય હોય. પછી અમે શું કરતા સંતો તમને કહું, દરજીની દુકાને જતા, કાંઈ કોઈ ગરીબ વગર દરજી આવે ને એને કહેતા, તમારે લીરા બીરા વિદ્યા હોય ને તમે વેતરણ કરતા અમને આપશો. કાં એવા પટાપટા હોય, અમારો કાંતિભાઈ દરજી નડિયાદ વાળો, એને લીરા બીરા વિધ્યા ને એ બધું કોથળીમાં ભરીને લાવે, અને અમે પછી આમ ટપુ મહારાજનું માપ લેવી, એ લીરામાંથી હંસો મગાવી અને હાથે વાઘા શિવતા. તમને આવડે કાંઈ નહીં, આમ બાયું રાખી લાંબી અને ખોજતા હતા, બહુ એવા પહેરાવ્યા. હવે શું કરવાનું તારે, તમે કોઈ હતા નહીં, આમ વાઘા પહેરાતા. જૂના નમૂના હોય તો હોય કદાચ. હાટકોટવાળા સંત સ્વામી અમારે ભેગા હતા તે દી, અમે નહીં ભાઈ વાઘા શિવતા, એને એવી શ્રદ્ધા ગણી પહેરાવતા હતા. લીરા માગી આવતા દર્દીની હાટેથી લીરા બાપા, એના અમે વાઘા કરતા. અને આજ મને કહેવા દો, આ બહેનો જે વાઘા બનાવે છે, આ હા 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 કેવા વાઘા બનાવે. એકવાર તાલી હો જાય જોરદાર, આવીને વાલે આખી સભા આજ ભગવાનને પ્રાર્થના કરો કે ભાવથી જે આ વાઘા બનાવે છે, આ વાઘામાં પાય પૈસો વાપરે છે, એના બધા ગુના માફ કરી સ્વભાવ ટાળી અને તમારી મૂર્તિનું મહાસુખ આપજો. એટલું બોલી જાઓ બધા. એને વિઘ્ન આવવાનું હોય તો ના આવે, એનો માર્ગ પ્રશસ્ત થઈ જાય, ત્યાગ પાર પડી જાય, ભગવાન સુધી એ પહોંચી જાય, એ આત્માઓ બધા કરો, પ્રાર્થના કરો. કેટલા ભાવથી વાઘા શીવે છે. આ રાજા ધીરાજના વાઘા અને આ બધું કેવું સરસ સરસ. આ બધા ત્યાગી બહેનો, ગૃહસ્થી બહેનો, સેવાભાવી બહેનો, મુમુક્ષુ બહેનો પોતાના દિલનો ભાવ રેડીને હેતના ટેભા લઈને આ વાઘા કરે છે. બાપા ન થાય, ન થાય. તમને કહું, આજે અમારા ઠાકોરજીના વાઘા જોઈ જોઈને સંપ્રદાયના કેટલાક સાધુઓ એમ કહે છે કે વાઘા અમારે કરવા છે, ક્યાં બનાવો છો? કીધું, એ કોને ખબર ક્યાં બનાવી છે. કોક બનાવી લાવે છે ને અમે પહેરાવીએ છીએ. અમે તો આ સીધો છૂટો આશીર્વાદ જવા દઈએ છીએ. જે બનાવતા હોય, જે પૈસા દેતા હોય, જે કરતા હોય, જેનો પ્લાન હોય, જેની બુદ્ધિ આઈડિયા, અથવા તો પોતે ભલે આ વાઘા નથી કરતા જાતે, પણ કોક કરતું હોય એને જોઈને જેનું હૃદય રાજી થતું હોય, એ બધાને ભગવાન સ્વામિનારાયણ પાર ઉતારે. આ અમારા છૂટા આશીર્વાદ છે. ખબર નહીં કોણ બનાવે છે. અહીં તો કોથળીમાં પેક થઈને આવે ને અમે જોઈને રાજી થઈને પ્રેમથી પહેરાવીએ. કોણે બનાવ્યા, કેમ બનાવ્યા, કોણે એમાં સપોર્ટ કર્યો, કોણ બનાવતા હતા તારે જોઈને રાજી થયા, એ બધો હિસાબ અમને રાખવાનો હોય પછી. અમે શું કામ એનું કામ કરીએ? એનું કામ એ કરે ને અમે કરીએ અમારું કામ, ને મોજ કરીએ. પણ ખબર અમને ત્યારે પડે છે કે બધા એટલા બધા આ વસ્ત્રોમાં વિવિધ ડિઝાઇનમાં વિવિધ વિવિધના પણ કેવા કેવા એવા બધા આઈડિયા, કોણ જાણે ભગવાન ક્યાંથી એ લોકોને આવા બધા મસ્ત વાઘાનો આઈડિયા શીખવાડે. બધા કે કરે છે, જ્ઞાન સ્વામી આવા વાઘા અમારા ઠાકોરજીને કરાવવા છે, તમે ક્યાં કરાવો છો? કીધું, ભાઈ સાહેબ ખબર નહીં, હરિભક્તો લાવે છે, એને પૂછો, એ જાણે બધું. અમે પહેરાવવાનું જાણીએ. પછી એક બે મંડળના સાધુએ એમ કીધું કે કાંઈ નહીં, તમારા વધ્યા ઘટ્યા હોય ને તો અમને દો ને. પવિત્ર સ્વામીને કીધું, મેં કીધું આપજે ને. પછી અમુક અમુકને તો એમ અમે આપ્યા પાંચ પાંચ વાઘા. એવા રાજી થઈ ગયા એ મંડળવાળા. આવું થયું બોલો, ક્યાં નડિયાદની દર્દીની દુકાનેથી લીરા લાવીને અમે વાઘા કરતા, અને ક્યાં આજ ભગવાન કેવા સુંદર વાઘા પહેરે છે. આ બધો તમારો પ્રતાપ છે, તમારી કૃપા છે, તમારી અંપર જે ભાવના છે એનું બધું આ ફળ છે બાપા. આ બધું સંભાળીએ ત્યારે આમ રડવું આવી જાય. એક વાત કહું, મને છે ને આમ બહાર રડવાનું બહુ ન ગમે, એટલે હું છે ને એ બધું મારું અંદર અંદર હાલે, બાકી આમ સામે સામે કરું. અને પછી હવે ભગવાનની જેમ મરજી હોય એમ, કોક દી રડાવી દે તો રહી લે, હું કઈ એવું નહીં આપણે ન રડવું, પણ આમ એમ થાય કે એ બધું. ભગવાન સુંદર મજાના વાઘા પહેરીને ઊભા છે. રેશમી કોર તાકે રૂમાલા,
રેશમી કોર તાકે
કરતા મે રખે ધર્મ લાલા,
કરતા મે રખે ધર્મ લાલા,
મૂર્તિ કી શોભા બન રહે ભારી,
મૂર્તિ કી શોભા બન રહે ભારી,
એ નિરખત તૃપ્તન હોવ પૌવારી,
નિરખત તૃપ્તન હોવ
શ્રીહરિએ રેશમી કોરનો રૂમાલ હાથમાં રાખ્યો છે. મૂર્તિની શોભા ઘણી ભારે થઈ, તેના દર્શન કરતા આંખોને ક્યારેય તૃપ્તિ થાય નહીં એવી મૂર્તિ બની. તે શોભા હરિભક્તનું હિત કરનારી છે. ભાઈ 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 વાલા ભક્તો, હવે વાત આખી બદલે છે અહીંથી. અયોધ્યાવાસી હિન્દુસ્તાનથી ગઢપુર આવતા હોવાથી શ્રી હરિ સંતો દરબારોને સાથે લઈને મહારાજ કારિયાણી સુધી, એટલે શેટાના હમડિયાળા સુધી એમની સામે ગયા. હવે આખી ધરમકુળની વાત આવે છે અને છેલ્લે આ પૂરું થાય. ભગવાન શ્રી હરિ અહીંયા ઠેઠ કારિયાણીની આણકોર શેટાના સમઢિયાળાની સીમ સુધી આવ્યા છે, પ્રભુ સામે ગયા છે અને એમને ધર્મકુળને ગઢપુર લાવ્યા. પછી તેઓને સંતોની જાયગામાં ઉતારો કરાવ્યો ને સંતો લક્ષ્મીવાડીએ રહેવા ગયા. પછી સાધુ જે મહારાજની આજુબાજુમાં રહેતા એ બધા પછી લક્ષ્મીવાડીએ ગયા, સંતોને દૂર જવાનું થયું. સુવાસિનીબાઈ અને વરિયાળીબાઈ રોજ શ્રી હરિને અલૌકિક ભાવથી થાળ બનાવીને જમાડતા ને નિત્ય વારા ફરતી પાંચ પાંચ સંતોને પણ બોલાવીને જમાડતા હતા. રોજ સુવાસિનીબાઈ અને વરિયાળીબાઈ મહારાજને જમાડે, જોડે પાંચ સાધુ જમાડતા. અને માંદા સંતની રોજ સવાર સાંજ આ બે બહેનો ખબર રખાવતા, વરિયાળીબા અને સુવાસિનીબા. માંદા સાધુને કાંઈ રાબ જોતી હોય, રોટલો જોતો હોય, ઓળો ભડથું કાંઈ કરવું હોય તો કરી દેતા. એમ ધર્મકુળના આ આદિ જે બહેનો હતા એ આવો સાધુમાં ભાવ રાખીને સેવા કરતા, પછી નાનું મેં ક્યાંય સાંભળ્યું નથી. અને એમ લખ્યું, પુત્ર કરતે સંત ઉપરી હિત રખત હે અપાર, યહ લોક પર લોક કે રક્ષણ દેખત હાર. આધારણ સ્વામી નોંધ લે છે કે તે બંને બાઈઓ એટલે સુવાસિનીબાઈ અને વરિયાળીબાઈ પોતાના દીકરા કરતા પણ વધારે સંતોના ઉપર હેત રાખતા હતા. એકવાર તાળી પાડો. પોતાના દીકરા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી કરતા એ સંતો ઉપર વધારે હેત રાખતા હતા, કારણ કે તેમને સંતોના ઉપર હેત રાખવાથી આ લોક અને પરલોકનું રક્ષણ દેખાતું હતું. આ આધારાનંદ સ્વામીની અનુભવેલી વાત છે. મારી ને તમારી અનુભવેલી હોય તો હું તમે લખી કે આજના જે ફલાણા છે એને આવું છે એમ અનુભવાય તો લખાય. કે ધર્મકુળના ફલાણા બાઈ કે ફલાણા ભાઈ કે ફલાણા આચાર્ય પોતાના દીકરા કરતા એ સાધુ ઉપર વધારે હેત રાખે છે, આ અમે અનુભવ્યું છે, અમે જોયું છે. સભામાં વખાણ કરવા નહીં, રિયલી હોવું જોઈએ. આજકાલ તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે વખાણ કરવા જ પડે, નહીં તલ્લે ચડીએ. એટલે એ બધા જે હાલડા ગવાતા હોય એમાં વાસ્તવિકતા લગભગ હોતી નથી. આ કાંઈ હાલડા નથી, આ વાસ્તવિકતા છે. આ કોઈને ઊંઘાડીને વસ્તુ ચોરી જવા માટે એને હુવાડી દેવા હાલડા નથી ગવાતા. આ સભાના વખાણો બધા એવા જ હોય કે એને જોલું આવે તો આપણે કામ કાઢી લઈ. આ રિયલ વાત છે કે આ બે બહેનો એવા હતા ધર્મકુળના. આમ તો એનું કુળ ધર્મ નહીં, એ ધર્મકુળમાં પૈણ્યા, પણ એના ગુણ એવા છે કે એના દીકરા કરતાં વધારે એ સાધુ ઉપર હેત રાખતા હતા. અને એનું કારણ એ છે કે એમને સંતોના ઉપર હેત રાખવાથી આલોક અને પરલોકનું રક્ષણ દેખાતું હતું, સ્પષ્ટ રક્ષણ. કે સંતો ઉપર હેત રાખશું તો જ આલોકમાં આપણું ભલું થાય, રક્ષણ થાય, અને પરલોકમાં આપણું ભલું ને રક્ષણ થાય. અયોધ્યાવાસીનો આવો શુદ્ધ ભાવ અને ગુણો જોઈ શ્રી હરિ એમના ઉપર રાજી થયા. એક દિવસ શ્રી હરિ લક્ષ્મીવાડીએ સભામાં મુક્તાનંદ સ્વામીને ગાદીને યોગ્ય વ્યક્તિના લક્ષણો કહેવા લાગ્યા. લક્ષ્મીવાડીમાં ગયેલા પછી મુક્તાનંદ સ્વામીને બેહાડીને મહારાજ કહેવા માંડ્યા કે આપણી જે આ ગાદી છે ધર્મધુરંધર પદ, એના ઉપર કોને બેહાડાય? સ્વામી જો હું કહું ને એવા વ્યક્તિને જ બેહાડાય તો જ પાછળ બધાને સુખ રહે. એમ કહીને મહારાજ લક્ષણો કહે છે, ધ્યાનથી સાંભળજો કે આચાર્ય પદ ઉપર કોને નિમાય. એક, વર્ણાશ્રમના ધર્મને યથાર્થ રૂપમાં જાણતા હોય, એને બધી ખબર હોય ધર્મની, આ ધર્મ વર્ણ આશ્રમ આવા છે, તથા જાણતા હોય એટલું નહીં પોતે પાળતા હોય, આચરણાત આચાર્ય, પોતે આ બધા ધર્મ પાળતા હોય, તેમજ ભગવાનના જે જે અવતારો જે જે નિમિત્તે પ્રગટ થયા હોય તે બધા નિમિત્તને પુરાણોનું શ્રવણ કરીને યથાર્થ રૂપમાં એ જાણતા હોય, વળી જે રાત દિવસ શાસ્ત્રનું શ્રવણ કરતા હોય, જે કથાના રસિયા હોય, અને આ સદગુણો રૂપ ધન દ્વારા જે પોતામાં વિખ્યાત થયા હોય, લોકમાં વિખ્યાત થયા હોય, એ જ ધર્મની ગાદીએ બેસવાની યોગ્ય છે, ગમે તેને બેહાડવો નહીં. પછી વાંહીથી ઉપાધિ બહુ થાય, હલ્લા ઉલ્લરને કાવા દાવાને કેસ, આ બધા ગુણો એનામાં હોવા જોઈએ, હોવા જોઈએ, હોવા જ જોઈએ. એ કથા વાર્તાના રશિયા હોવા જોઈએ. કથા થાય છે એવું સાંભળે એટલે એ ઉતારે ઊભા ન રહી શકે, ધોડીને કથામાં બેહે. કારણ કે શાસ્ત્રાભ્યાસ રૂપી જે ધન છે તે જ સર્વોપરી સંપત્તિ છે. સાંભળ્યો, શાસ્ત્રાભ્યાસ કથા વાર્તા જ એ જ્ઞાન જ સર્વોત્તમ સંપત્તિ છે. માટે જેને શાસ્ત્રમાં લેશ માત્ર પણ પ્રેમ ન હોય તે આ ધર્મની ગાદીને યોગ્ય નથી, આઉટ, તે હાલે જ નહીં. અહીં તો શાસ્ત્ર અભ્યાસની મહત્તા છે કે જે શાસ્ત્ર સાંપ્રદાયિક હોય, આધ્યાત્મિક હોય, વકીલાત ભણવાની વાત નથી આ. જેનું ચિત્ત ધન સંપત્તિમાં અને ખેતીવાડીમાં તત્પર રહેતું હોય અને તેને કારણે જેને શાસ્ત્રાભ્યાસનો લગાર પણ સમય મળતો ન હોય, એવા ગાદીપતિ ગુરુનો કોઈને ભાર પડતો નથી. એનો શું ભાર પડે મને કહો છો? ગેરેજ ખોલીને બેઠા હોય કે ખેતી કરતા હોય, ભાર તો આપણને ત્યારે પડે કે એ માળા ફેરવીને કથા સાંભળતા, કાં શાસ્ત્રનો અભ્યાસ કરતા. આવા ગાદીપતિનો ભાર ન પડે, અને તેમ છતાંય આવાનો જેને ભાર પડે એને અકલનો છાંટો ન હોય, એ પાકું. મારા ભાઈ, તેમનામાં તો એક ધર્મકુળનો સંબંધ જ વિશેષ રહ્યો. કે આવા જે હોય ખેતીવાડીમાં, ધન સંપત્તિમાં, બીજી ત્રીજી બાબતના રસિયા હોય, જેને શાસ્ત્રમાં કાંઈ રુચિ નહીં, કથામાં કાંઈ રુચિ નહીં, ધર્મ પાળવામાં રુચિ નહીં, હાવ જીદ્દીને ગાંગડા સાહેબ જે હોય, એને તો માત્ર ધર્મકુળનો સંબંધ છે, બસ. એ ધર્મકુળમાં જન્મા છે એટલું જ. તે ધર્મની રીતને જાણતા તો નથી, તો તે બીજાને ઉપદેશ આપવાને યોગ્ય નથી. એ શું બીજાને ઉપદેશ આપે? જેમનું આવે એમનું રાગલન ભરડે, એનાથી કોઈ સંત બને કે એનાથી કોઈને કઈ જ્ઞાન થઈ જાય છે? કેમ જે વૈદ્ય બને છતાં રોગને ન ઓળખે તો તેનાથી શું ફાયદો થાય? કોજ બન્યા વૈદ્ય પણ રોગને તો ઓળખે નહીં, તો એવા વૈદ્યથી માંદાને શું ફાયદો થાય? એની પાસે માંદા જાય શું કરવા? મૂર્ખા હોય જાય. હે કે જે વૈદ્ય છે છતાં રોગને ઓળખતા નથી તેનાથી શું ફાયદો થાય? તે તો રોગ કાંઈક હોય ને ઔષધ કાંઈક કરે એવું થાય મારા દીકરાનું, હોય કાંઈ ને કાંઈનું કાંઈ થાય. જે ધર્મકુળના વિપ્રને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ જીવાત્માનું સ્વરૂપ અને ભગવાનના સ્વરૂપ ઉપર જ સૌથી અધિક તાન રહેતું હોય, વળી જેટલા સુખ છે તે બધા સુખનું મૂળ એક ભગવાન જ છે એવું માનતા હોય, અને જેટલી નિધિઓ છે તે બધી તો ભગવાનની દાસી થઈને પાછળ પાછળ ફરે છે, એમ જે ધર્મકુળ વાળો માનતો હોય એ જ ધર્મની ગાદીને યોગ્ય છે. બીજાને બેહાડશો નહીં, દુઃખી થાવ નહીં બધા આખો સંપ્રદાય. કારણ કે આ ઉપર કયા પ્રમાણેનું જે યથાર્થ જ્ઞાન છે તે જ્ઞાન જ સત્સંગ રૂપી નિધિનું કારણ છે. આ જ્ઞાન જ, આ સત્સંગ મોટો નિધિ છે. આ નિધિ એનું રક્ષણ પોષણ કરવામાં કહ્યું એવું શાસ્ત્રીય જ્ઞાન જ કારણ છે. એવું જ્ઞાન જેનામાં નથી, એવો જેને ભગવાન જ એક મુખ્ય નથી, એવા કોઈ ગાદીપતિ થઈ જાય તો આ સંપ્રદાય રૂપી નિધિ એ સાચવી ના શકે, બધું લૂંટાઈ જાય, અડખે પડખેના ફાટામાં જતું રહે બધું. કારણ કે આ ઉપર કયા પ્રમાણેનું જે યથાર્થ જ્ઞાન છે તે જ્ઞાન જ સત્સંગ રૂપી નિધિનું કારણ છે. વળી જે સંતો તથા વર્ણીઓની દેખભાળ કરતા રહે, સાધુ બ્રહ્મચારીઓને સંભાળતા રહે, એનું ધ્યાન રાખતા રહે, પણ તેની ક્યારેય એમને અરુચિ થાય જ નહીં, એવા જે ધર્મકુળના પુરુષ હોય એને અમારી ગાદી ઉપર બેસાડવાને અમે લાયક કહીએ છીએ. જે ગાદીપતિ સત્સંગના સેવક થઈને સંતો તથા વર્ણીની અરુચિ કરાવે છે તો તે સત્સંગનો સેવક નથી, તે તો સર્વ રીતે પૂરેપૂરો સત્સંગનો શત્રુ છે, એ ધર્મકુળનો પુરુષ. માટે એવા જે હોય તે ગાદીપતિ થવાને યોગ્ય નથી કે જે સંતોને અરસપરસ લડાવે પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે. અદ્ભુત વાત છે અહીંયા એવું લખ્યું, સંત વરણી કી અરુચિ જેતી, જેને જેટલી સાધુ બ્રહ્મચારીની અરુચિ રહે, સેવક હોય કરાવત તેતી, અને પોતે સત્સંગનો સેવક થઈને પાછો એકબીજામાં કુસમ કરાવે, અરુચિ કરાવે. સેવક નહીં સત્સંગ કેરા, શત્રુ રહે ય પૂરણ ઘનેરા, એ તો પૂરેપૂરો શત્રુ છે. એવું લખ્યું મહારાજ મુક્તાનંદ સ્વામીને, કહે છે ગઢડામાં લક્ષ્મીવાડીમાં. અને આધાન સ્વામી આ લખે છે કે મહારાજે આવું અમારા ગુરુ મુક્તાનંદ સ્વામીને કીધું હતું લક્ષ્મીવાડીમાં, કે આવા હોય એ સત્સંગના શત્રુ છે. વાલા ભક્તો, અહીંયા એક વાત ઉપર ધ્યાન દો, અહીંયા સેવક શબ્દ વાપર્યો છે, સેવક. જોકે હવે તમે બધા ભણ્યા ગણ્યા છો, દુનિયા જોઈ જાણી છે એટલે સમજી શકો એવી વાત છે, બાકી અમુક જડમતી માણસો કાંઈ સમજી શકતા જ નથી શું સાચું શું ખોટું. સેવક શબ્દ વાપર્યો. રાજા છે ને, રાજા એ રાષ્ટ્રનો ને પ્રજાનો સેવક છે, સ્વામી નહીં, ધણી નહીં. આ વાત છે. જે લીડર હોય ને, લીડર એ સૌનો દાસ છે. એણે કદી પોતાની રુચિ પ્રમાણે કરવાનું હોય જ નહીં, બધાનું ભલું થતું હોય એ જ કરે, એ જ સાચો નેતા, લીડર કે રાજા ગણાય. સેવક લીડર હોય એ જ પરમ સેવક હોય, પરમ સેવક હોય, પરમ દાસ હોય એ જ લીડર થવાને યોગ્ય છે. અને ખરેખર તો નેતા એ જ બને કે જેણે પોતાનું પોતાના કુટુંબનું કામ કરવાનું કોઈ બાકી રહ્યું ન હોય, જેને કેવળ બીજાના જ ભલા માટે હવે જેટલી જિંદગી બાકી છે એટલા શ્વાસ લેવાના હોય, એને લીડર થવાય, નેતા થવાય. જેને હજી પોતાનું પોતાના કુટુંબનું કાંઈક કામ બાકી રહી ગયું હોય એને લીડર ન થવાય. કેમ જે લીડર થઈને કરશે પોતાનું, સમાજનું કાંઈ નહીં કરે. એવું આજનું સાયન્સ અને વિદ્વાનો કહે છે કે જેને હજી પોતાનું પોતાના કુટુંબનું કાંઈ કંઈ બાકી હોય એને લીડર ન થવું. કેમ જે લીડર થયા, નેતા થયા, એટલે એણે બીજાના માટે જ શ્વાસો શ્વાસ વાપરીને ગાંધીજીની જેમ ઘસાઈ મરવાનું હોય એને સાચો લીડરને નેતા અથવા જે એને નામ આપવું એ આપો. કાંઈ અહીંયા ખાલી હોશિયારી મારવાની નથી કે અમે ધણી છીએ ને અમે સ્વામી છીએ ને બધું અમારું છે. દાસના દાસને જ મોટા મોટો નેતા ધણી કહેવાય છે. ઘરના ધણી કોણ? જે હાવ નાનો થઈને સેવા કરે. સંપ્રદાયના ધણીને પણ સેવકના રૂપમાં મહારાજ બોલી રહ્યા છે. કારણ બતાવે છે, કારણ કે અલૌકિક વાતમાં જે મોક્ષ રહ્યો છે તે લૌકિક વાતમાં હોતો નથી. મોક્ષ શેમાં રહ્યો છે ભાઈ? અલૌકિક વાતમાં. લૌકિક વાતમાં નથી હોતો. સત્સંગમાં જે રીતનું ધર્મમય વર્તન છે તે રીતનું જેનું વર્તન હોય અને જેમાં પ્રત્યક્ષ શ્રી હરિના સ્વરૂપનો નિશ્ચય, એમાં રતિ ભાર પણ કસર ન હોય, તે પુરુષ જ ધર્મની ગાદીને યોગ્ય છે. જેનું સત્સંગની રીતે રીત વર્તન હોય, સાંભળ્યો, અને પ્રગટ ભગવાનનો જેને એવો નિશ્ચય હોય કે એમાં રતિ ભાર પણ કસર ન હોય, તો એને ગાદીએ બેહાય અથવા તો એને જવાબદાર વ્યક્તિઓએ બેસાડાય. જેમાં ધર્મમય વર્તન અને પ્રત્યક્ષ શ્રીહરિના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય અર્થાત આજ્ઞાન ઉપાસના, એ બે બાબત ન હોય તો તે પુરુષ ધર્મની ગાદીને યોગ્ય રહેતો નથી. ધર્મવંશી હોય કર જોવું, સત્સંગ કી રીત જીમી, તીમી ચલહી તત્પર હોય, પ્રગટ હરિ કેહી તીમી. જે ધર્મવંશી હોય તેમણે સત્સંગની જે રીત પ્રથા હોય તે પ્રમાણે જ તત્પર થઈને રહેવું જોઈએ. ધર્મવંશના થઈને જે ધર્મની રીત પ્રમાણે સત્સંગની રીત પ્રથા પ્રમાણે ન ચાલે એ માત્ર રોટલા દેવાના પાત્ર છે, ગાદી દેવાની નહીં. અને આ પ્રગટ સ્વામિનારાયણ ભગવાન છે તેમના સ્વરૂપનો દઢ નિશ્ચય રાખે ધર્મકુળવાળા તથા નિષ્કપટ અને નિર્દંભપણે સત્સંગના સંતો બ્રહ્મચારીઓ અને હરિભક્તના ઉપર અલૌકિક બુદ્ધિથી પ્રેમભાવ રાખે, સત્સંગના નિયમ ધર્મની પ્રથામાં જ્યાં સુધી રહે ત્યાં સુધી તે ધર્મવંશી કહેવાય, પછી ન કહેવાય. આટલું બધું મહારાજે ચોખ્ખું ઝાપટી દીધું. હાવ ચોખ્ખું સત્સંગની જે રીતની પ્રથા હોય એમ જ રહે તથા કથા વાર્તા અને કીર્તન જે રીતે કરવા જોઈએ તે રીતે બધું જ્યાં સુધી કરતા રહે ત્યાં સુધી જ તે ધર્મવંશી કહેવડાવવાને લાયક છે. મુક્તાનંદ સ્વામી ગમે એને ધર્મવંશી માની લેવાની જરૂર નથી, મૂર્ખાએ બોળપણે હિસ્સો હિસ્સો હાલો હાલો કરીને. આમ વાતો ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીવાડીમાં મુક્તાનંદ સ્વામીને કરી. શ્રી હરિ લક્ષ્મીવાડીએથી પછી દરબારગઢમાં પધાર્યા. પછી ગઢપુરમાં શ્રી હરિએ વસંત પંચમીનો ઉત્સવ કર્યો. શ્રી હરિએ સર્વને પૂછીને પછી ધર્મકુળમાંથી સીતારામને પાશ કર્યા અને મહારાજે સંપ્રદાયની ગાદી ઉપર સીતારામને બેસાડ્યા. લ્યો આ પહેલા આચાર્ય. તથા મહાસુદ નવમીએ અયોધ્યાવાસીને દ્વારિકા યાત્રા માટે મોકલ્યા કે તમે દ્વારિકા યાત્રા કરી આવો, અને સાથે સચ્ચિદાનંદ સ્વામીને મોકલ્યા અને તેઓ મહાવદ પડવે દ્વારિકા પહોંચ્યા. ત્યાંના લોકોએ ગોમતીમાં સ્વામીને નાહવા ન દીધું. અયોધ્યાવાસીએ પૈસા દઈને સ્નાન કર્યું, સ્વામી પાસે પૈસા નહોતા, સ્વામીનું અપમાન થયું. પછી સ્વામી સમાધિ વૈયા ગયા એટલે એક ધર્મશાળામાં સ્વામીને બહેડીને અયોધ્યાવાસી બેટ દ્વારિકા ગયા વગેરે વગેરે બધું બહુ થયું. હેરાનગતિ ઘણી થઈ. સ્વામીને 11 ઉપવાસ થયા. પછી દ્વારિકાધીશે મહાવદ એકાદશીના રોજ સચ્ચિદાનંદ સ્વામીને હૃદયમાં દર્શન આપ્યા અને કહ્યું કે હું અહીં કંટાળ્યો છું, તમારી સાથે હું વડતાલ આવીશ ગોમતી વગેરે તીર્થો સાથે. પછી સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકાધીશને સપરિવાર સાથે લઈ અયોધ્યાવાસીની સાથે સાંજે ગઢપુર આવ્યા. પછી સ્વામીએ મહારાજને દ્વારિકાની બધી આપવીતી સંભળાવી અને કહ્યું કે દ્વારિકાધીશે તીર્થ સમાજ સાથે વડતાલ આવવાનું વરદાન આપ્યું છે મહારાજ, તેઓ અત્યારે અહીં સુધી અમારી સાથે આવ્યા છે, તો આ બધો આપનો જ પ્રતાપ છે, માટે હે મહારાજ હવે વિના વિલંબે વડતાલ પધારો. પછી શ્રીહરિ ફાગણ સુદ પૂનમ એટલે કે પુષ્પ દોલોત્સવ કરવા માટે સંતો હરિભક્તોને અયોધ્યાવાસીઓને સાથે લઈને ફાગણ સુદ સાત્યમના રોજ ગઢપુરથી નીકળ્યા વડતાલ જવા માટે. તે કુંડળ આવ્યા, પછી ખસ્તા ગયા, પછી બોરુ આવ્યા, પછી સિંજીવાડા થઈ એકાદશીને દિવસે ભગવાન વડતાલ પહોંચ્યા. 4 દિવસે સપરિવાર દ્વારિકાનાથ પણ વડતાલ પધાર્યા અને ગામની ઉત્તરે આવેલું ગોમતી નામે તળાવ એમાં રહ્યા. ગોમતીનું મૂળ નામ શું? ધારુ તળાવ. બસ એ ધારુ તળાવ એનું મૂળ નામ હતું. પછી દ્વારિકાથી ગોમતીજી આવ્યા એટલે એનું નામ ગોમતી તળાવ પડ્યું. ત્યાં બધા તીર્થ રહ્યા. પછી દ્વારિકાનાથે શ્રીહરિને સપનામાં આવીને એમ કહ્યું કે હવે મારા ચારેય આયુધોની સુંદર છાપો કરાવો. દ્વારિકાનાથ કહે છે અને બધા સંતો વર્ણી તથા હરિભક્તોને તે છાપ આપો, છાપથી અંકિત કરો. પછી શ્રીહરિએ જુનાગઢમાં રહેતા ભુજના નારાયણભાઈ સુતારની પાસે તે પવિત્ર આયુધોની છાપો કરાવી. તે 12 છાપ કરીને લાવ્યા. તે શ્રીહરિની આગળ મૂકી ત્યારે તેના ઉપર ગોપીચંદન લગાવીને પ્રથમ શ્રીહરિએ એ છાપો લીધી. પછી ભવ્ય રંગોત્સવ ઉજવો. પછી શ્રીહરિએ બધા સંતો વર્ણીઓ અને હરિભક્તોને છાપો અપાવી. આ છાપ પ્રથા શરૂ થઈ. પછી શ્રીહરિએ સંતો હરિભક્તો પાસે ગોમતી તળાવનો ગાળ કઢાવી અને ઊંડું કરાવ્યું અને મંદિર બનાવવામાં પણ સૌએ ખૂબ સેવા કરી. ઘણા ભક્તો રામનવમીના દિવસે શ્રીહરિનો જન્મદિવસ જાણી વડતાલ આવ્યા. તે હરિભક્તોએ ફૂલ દોલોત્સવની લીલાના દર્શન નહોતા કર્યા, થોડાક મોડા પહોંચ્યા અને રંગોત્સવના દર્શન નહોતા થયા. તેથી તેમની પ્રાર્થનાથી શ્રીહરિએ પ્રસન્ન થઈ ફરી અત્યંત ઉત્સાહભેર રંગ ક્રીડા કરી. એકવાર તો રંગોત્સવ થઈ ગયો હતો, પણ જે પાછળ રહી ગયા જેને રંગોત્સવના દર્શન નહોતા થયા એને માટે મહારાજે ફરી રંગોત્સવ કર્યો અને ખૂબ રસપૂર્વક ઉત્સાહભેર રંગ ક્રીડા કરી. શ્રીહરિએ સૌ સંતો હરિભક્તોને રંગ ગુલાલની ઝડી વરસાવીને સૌને રંગ રંગ કરી મૂક્યા. આમ સૌને રાજી કરી શ્રીહરિ તથા સંતો સવારી સાથે વડતાલથી ગઢપુર જવા નીકળ્યા. તે જોળ, કરમસદ, ગાના, નાપા, પામોલ, દાવોલ, બોરસદ, બોચાસણ, ઉંટવાડા, બુધેજ, ગોરાડ, ગલિયાણા, વારણા, મોટીબોરું, નાનીબોરું, ભોળાદ, કમિયાળા, પચ્છમ, ખસ્તા, રોજકા, ચોકડી, પોલારપુર, સારંગપુર, પીપળિયા થઈને આ બધાને રાજી કરતા કરતા ત્યાં ત્યાં થોડું થોડું રોકાતા સુખ આપતા આપતા મહારાજ ગઢપુર પધાર્યા. શ્રીહરિએ વિચરણમાં સર્વ હરિભક્તોને ખૂબ રાજી કર્યા. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગર મધ્યે 26મું પુર સંપૂર્ણ થયું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.